નમસ્કાર, આકાશવાણી સમાચાર, રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીયોના લોહી વહેવડાવનારા આતંકવાદીઓ માટે કોઈ આશ્રય સુરક્ષિત નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ અમલમાં ભારતે નિર્ણયને આવકાર્યો. કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આક્ષેપોને નકાર્યા અને ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી 2,580 લોકોને સ્વદેશ પરત લવાયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને ખાતરી આપી કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીયોના લોહી વહેવડાવનારા આતંકવાદીઓ માટે કોઈ જ આશ્રય સુરક્ષિત નથી. તેમણે ઉમેર્યું કે વિશ્વએ તાજેતરમાં ભારતની તાકાત જોઈ છે, કારણ કે આ કામગીરી વૈશ્વિક મંચ પર આતંકવાદ સામે નવી દિલ્હીની મક્કમ અને અડગ નીતિને સ્પષ્ટપણે દર્શાવે છે. શ્રી મોદીએ નવી દિલ્હીમાં ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતની શતાબ્દી ઉજવણી દરમિયાન આ મુજબ જણાવ્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં ભારતમાં બનેલા શસ્ત્રો વૈશ્વિક સ્તરે માન્યતા અને પ્રશંસા મેળવશે.
हमारी सेनाओं ने भारत में बने हथियारों से दुश्मन को 22 मिनट में घुटने टेकने के लिए मजबूर कर दिया. मुझे विश्वास है आने वाले समय में मेड इन इंडिया हथियारों का डंका पूरी दुनिया में बजेगा.
श्री मोदीए जणाव्यू के नारायण गुरुना आदर्शो समग्र मानवता माटे एक महान खजानो छे. તેમણે કહ્યું કે એક સદી પહેલા શિવગીરી મઠ ખાતે શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચે થયેલી ઐતિહાસિક વાતચીતે સ્વતંત્રતા ચળવળને નવી દિશા આપી અને વિકાસ તરફ ભારત યાત્રાને પ્રેરણા આપી રહી છે. શ્રી મોદીએ ઉમેર્યું કે આજે તમામ વર્ગના લોકો વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
आज समाज का हर वर्ग हर तबका एक आत्मविश्वास के साथ विकसित भारत के सपने को उसमें अपना योगदान दे रहा है. स्वच्छ भारत मिशन, पर्यावरण से जुड़े अभियान, अमृत सरोवर का निर्माण, मिलेट्स को लेकर जागरूकता जैसे अभियान, हम जन भागीदारी की भावना से आगे बढ़ रहे हैं. 140 करोड़ देशवासियों की ताकत से आगे बढ़ रहे हैं.
प्रधानमंत्री नरेन्द्र मोदी आज जणाव्यु हतु के छेल्ला केटलाक वर्षो मा भारतना ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રે ગતિશીલ અભિગમ સાથે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેણે ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવ્યા છે. શ્રી મોદીએ દૈનિક સમાચાર માટે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને લખેલા લેખને શેર કરતી વખતે આ મુજબ જણાવ્યું, જેમાં ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં ભારતની પરિવર્તન યાત્રાની પુષ્ટિ કરવામાં આવી છે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રીએ પોતાના લેખમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પરિવર્તનની નોંધપાત્ર શ્રેણી પાર કરી છે. તેમણે ઉમેર્યું કે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર સર્વસમાવેશક વિકાસ, કૃષિ ઔદ્યોગિક એકીકરણ અને વૈશ્વિક જોડાણના સૌથી શક્તિશાળી સાધનોમાંથી એક તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર સરકાર પાક ઉત્પાદન વધારવા માટે ગુરૂવારથી પાક મુજબનું અભિયાન શરૂ કરશે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે પાક મુજબની ઝુંબેશ મધ્યપ્રદેશના ઇન્દોરથી સોયાબીનથી શરૂ થશે. તેમણે કહ્યું કે આ અભિયાન દરમિયાન ખેડૂતો, વૈજ્ઞાનિકો અને હિતધારકો સાથે બેસીને સોયાબીનનું ઉત્પાદન વધારવા અંગે ચર્ચા કરશે. શ્રી ચૌહાણે ઉમેર્યું હતું કે સોયાબીન પછી કપાસ, શેરડી અને તેલીબિયાના પાકનું ઉત્પાદન વધારવા માટે પણ બેઠક યોજાશે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન ઇપીએફઓએ એડવાન્સ દાવાઓ માટે આપોઆપ સમાધાન મર્યાદામાં 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. આ રકમ લાભાર્થીઓને 72 કલાકની અંદર જ પ્રદાન કરવામાં આવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતની માહિતી આપી હતી અને તેને લોકકેન્દ્રિત પગલું ગણાવતા શ્રી માંડવિયાએ જણાવ્યું કે વર્ષ 2023-24માં 89 લાખથી વધુ પતાવટ થયેલા દાવાઓની સરખામણીમાં ગયા નાણાકીય વર્ષમાં 2,32,00,000 ઓટો સેટલમેન્ટ થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ અમલમાં છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ ઈરાન પર હુમલો કરશે નહીં અને તેના બધા જ વિમાનો ઘરે પરત ફરશે. તેમણે ઈરાન પ્રત્યે મૈત્રીપૂર્ણ વલણ વધારવાની વાત કરી. શ્રી ટ્રમ્પે એમ કહ્યું કે યુદ્ધ વિરામ અમલમાં આવવાથી કોઈને નુકસાન થશે નહીં. અગાઉ તેમણે કહ્યું કે ઇઝરાયેલ અને ઈરાન બંનેએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ઇઝરાયેલી મીડિયાએ અહેવાલ આપ્યો કે ઇઝરાયેલી સંરક્ષણ મંત્રી કેટ્સ એ ઈરાન પર અમેરિકા અને કતાર દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા બાદ રાજધાની તહેરાન પર ઝડપી હુમલો કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન રાજ્ય મીડિયા દ્વારા પ્રસારિત કરાયેલા એક ટૂંકા નિવેદનમાં ઈરાનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે ઇઝરાયેલના દાવાને નકારી કાઢ્યો કે તેમણે છેલ્લા કેટલાક કલાકોમાં ઇઝરાયેલ પર મિસાઇલો છોડી હતી. સંબંધિત ઘટનાક્રમમાં ઈરાનના નાયબ વિદેશમંત્રી પ્રદેશમાં તણાવ ઓછો કરવામાં મદદ કરવા બદલ કતારનો આભાર માન્યો હતો. ઓપરેશન સિંધુ હેઠળ આજે બપોરે ઈરાનથી શ્રીલંકાના 3 અને 2 નેપાળી નાગરિકો સહિત કુલ 286 લોકો દિલ્હી હવાઈ મથકે પહોંચ્યા. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી પવિત્ર માર્ગરીટાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સ્થળાંતર કરનારાઓને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ઈરાનથી આવી રહેલા આ 11મી ટુકડી છે અને અત્યાર સુધીમાં 2580 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને ભારત લાવવામાં આવ્યા છે. તેમણે એવી માહિતી આપી કે પડોશી દેશોના 6 નાગરિકો સાથે 594 ભારતીયોને ઇઝરાયેલથી 3 વિમાનો દ્વારા લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના ચૂંટણીમાં ગેરરીતિના આરોપને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિકેન્દ્રિત રીતે હાથ ધરવામાં આવી હતી. પંચે કહ્યું કે તમામ ચૂંટણીઓ સંસદ દ્વારા પસાર કરાયેલા ચૂંટણી કાયદા અનુસાર કડક રીતે હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચે ભાર મૂક્યો કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં હજારો કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બુથ સ્તરના એજન્ટોનો પણ સમાવેશ થાય છે. પંચે શ્રી ગાંધીને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પરસ્પર અનુકૂળ તારીખ અને સમયે બેઠક માટે આમંત્રણ આપ્યું છે. દરમિયાન શ્રી ગાંધી એક મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા ગત મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણીમાં ચૂંટણી ગેરરીતિનો મુદ્દો ફરીથી ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મતવિસ્તારમાં મતદાર યાદીમાં માત્ર 5 મહિનામાં 8% વધારો થયો છે. જો કે શ્રી ફડણવીસે કોંગ્રેસના નેતા પર પ્રહાર કર્યા છે અને તેમના આરોપોને ફગાવી દીધા છે. ઓપરેશન સિંધુ હેઠળ આજે બપોરે ઈરાનથી શ્રીલંકાના 3 અને 2 નેપાળી નાગરિકો સહિત કુલ 286 લોકો હવાઈ મથકે પહોંચ્યા હતા. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી પવિત્ર માર્ગરીટાએ જણાવ્યું કે કેન્દ્રીય સરકાર સ્થળાંતર કરનારાઓને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને તેમણે કહ્યું કે ઈરાનથી આવી રહેલી આ 11મી ટુકડી છે. અત્યાર સુધીમાં 2580 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને ભારત લાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ભારતમાં ઇલેક્ટ્રિક મુસાફરી કારના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના હેઠળ વૈશ્વિક કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવા માટે એક પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ આ વર્ષે 21 ઓક્ટોબર સુધી અરજદારો માટે ખુલ્લું રહેશે. આજે નવી દિલ્હીમાં પોર્ટલના શુભારંભ દરમિયાન કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી HD કુમારસ્વામીએ જણાવ્યું હતું કે આ પહેલ સ્વચ્છ, આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર ગતિશીલતા તરફની દેશની યાત્રામાં એક નિર્ણાયક ક્ષણ છે. તેમણે કહ્યું કે પોર્ટલના લોન્ચિંગથી વૈશ્વિક ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો માટે દેશના ઝડપથી વિકસતા ઓટોમોટિવ લેન્ડસ્કેપમાં રોકાણ કરવા માટે નવા રસ્તા ખુલે છે. તેમણે એ પર ભાર મૂક્યો કે યોજના 2070 સુધીમાં ચોખ્ખા શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકારે ઉત્પાદનને ટેકો અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ટેરિફ ઘટાડીને વેપાર પરનો બોજ ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે. આજે નવી દિલ્હીમાં એક્ઝિમ બેંક વેપાર કોન્કલેવ 2025ને સંબોધતા શ્રીમતી સીતારમણે કહ્યું કે દેશની કુલ નિકાસ 825 અબજ અમેરિકન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જે ગયા વર્ષ કરતાં 6% વૃદ્ધિ હાંસલ કરેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીયોના લોહી વહેવડાવનારા આતંકવાદીઓ માટે કોઈ જ આશ્રય સુરક્ષિત નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ અમલમાં. કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આક્ષેપને નકાર્યા અને ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી 2580 લોકોને સ્વદેશ પરત લવાયા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.